વચના છે અંત્યનું 15મું. સ્વામિનારાયણ રે, સ્વામિનારાયણ રે. સંવત 1884ના અષાઢવદી 13મી દિવસ સ્વામી શ્રી સહજાનંદજી મહારાજ શ્રી ગઢડા મધ્યે દાદા ખાચરના દરબારમાં પોતાના ઉતારાની મેળીના ગોખ ઉપર બિરાજમાન હતા અને સર્વ શ્વેત વસ્ત્ર ધારણ કર્યા હતા અને કંઠને વિશે મોગરાના પુષ્પના હાર પહેર્યા હતા અને પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી. પછી મુક્તાનંદ સ્વામીને શ્રીજી મહારાજે કહ્યું છે, આજ તો અમે અમારા રસોઈયા હરિભક્તની આગળ બહુ વાત કરી. ત્યારે મુક્તાનંદ સ્વામી બોલ્યા છે, હે મહારાજ, કેવી રીતે વાત કરી? પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, વાત તો એમ કરી, જે ભગવાનનો ભક્ત હોય ને તે ભગવાનની માનસી પૂજા કરવા બેસે તથા ભગવાનનું ધ્યાન કરવા બેસે તે સમયે એનો જીવ પ્રથમ જે જે ભૂંડા દેશ કાળાદિકને યોગ્ય કરીને પંચ વિષય થકી પરાવ પામ્યો હોય અથવા કામ ક્રોધ લોભાદિકને યોગ્ય કરીને પરાભવ પામ્યો હોય તે સર્વેની એને સ્મૃતિ થઈ આવે છે. જેમ કોઈ શરીર પુરુષ હોય ને સંગ્રામમાં જેને ગાય આવ્યો હોય ને તે ઘાયલ થઈને પાછો ખાટલામાં આવીને સૂવે પછી એને જ્યાં સુધી પાટો ગોઠે નહીં ત્યાં સુધી ઘાની વેદના ટળે નહીં ને નિદ્રા પણ આવે નહીં ને જ્યારે પાટો ગોઠે ત્યારે ઘાની પીડા ટળી જાય ને નિદ્રા પણ આવે તેમ ભૂંડા દેશ કાળ સંઘની ક્રિયા તેને યોગ્ય કરીને જીવને પંચ વિષયના જે ઘા લાગ્યા છે તે જ્યારે નવધા ભક્તિ માહિલી જે ભક્તિ કરતા થકા એ પંચ વિષયના ઘાની પીડા ન રહે ને પંચ વિષયનું સ્મરણ ન થાય એ જ એને પાટો ગોઠ્યો જાણવો અને એ જ એને ભજન સ્મરણનું અંગ દ્રઢ જાણવું પછી અંગમાં રહીને માનસી પૂજા કરવી નામ સ્મરણ કરવું જે કરવું તે પોતાના અંગમાં રહીને કરવું તો એને અતિશય સમાસ થાય અને જો પોતાના અંગને ઓળખે નહીં તો જેમ ઘાયલને પાટો ગોઠે નહીં ને સુખ ન થાય તેમ એને ભજન સ્મરણમાં કોઈ રીતે સુખ ન થાય ને પંચ વિષયના જે ઘા એને લાગ્યા હોય તેની પીડા ટળે નહીં માટે એ નવધા ભક્તિમાંથી જે ભક્તિ કરતા થકે પોતાનું મન ભગવાનમાં ચોંટે અને ભગવાન વિના બીજો ઘાટ કરે નહીં ત્યારે તે હરિભક્તને એમ જાણવું જે મારું તો એ જ અંગ છે પછી તે જાતની ભક્તિ એને પ્રધાન રાખવી એ સિદ્ધાંત વાર્તા છે. ભક્તો, વચનામૃતની કથા છે એટલે થોડી ગહન તો છે જ. ભેંસનું બનાવેલું ઘી છે ને બધાને પચે નહીં, ચોખ્ખું ઘી. અહીંયા તો જો કે બહુ વાંધો નહીં થતો, પચી જાય છે. અમેરિકામાં ફોરિડામાં ગયેલા પછી ગરીબ ભગતની ઘેરે એક દિવસ રોકાવાનું હતું. હરિભગત બહુ સારા છે એટલે એને કીધું, સ્વામી કયું ઘી વાપર? સ્વામી કીધું, કેમ કયું ઘી? એ કે આ ચોખ્ખું ઘી છે અને આ વનસ્પતિ ઘી છે. મેં કીધું, ભલામણ આવા ધનાઢ્ય દેશમાં વનસ્પતિ ઘી તમે વાપરો છો? આવા દેશમાં તો બધા સુખ સમૃદ્ધિથી છલોછલ બધા છલકાય છે અને તમે આ વનસ્પતિ ઘી વાપરો છો? વેજીટેબલ આપણે જેને કહીએ. અને તમારે તો મેં કીધું, ક્યાં તાણ છે? એક દીકરો છે, કેટલું મહારાજ આપ્યું છે? એ કે સ્વામી, મહારાજ આપ્યું છે પણ ખવાતું નથી. કે જો દેશી ઘી ખાય તો શરબી વધી જાય છે એટલે અમારા વનસ્પતિ ઘી જ વપરાય છે. અને અમેરિકામાં કે 70% લોકો વનસ્પતિ ઘી જ વાપરે છે. રૂપિયાને તાણે નહીં પણ પચતું નથી દેશી ઘી. આમ સમજાય કઈ તમને દ્રષ્ટાંતમાં? આ દેશી ઘી છે, પચી જાય તો કામ થઈ જાય પણ બધાને પચે, નિરોગીને પચે. સમજાય? જેને ભગવાન સ્વામિનારાયણ સીધે સીધા વ્યવસ્થિત સમજાઈ ગયું એને વચનામૃત પચે, નતર વચનામૃત પચે નહીં. કેટલાકના મનમાં એમ થતું હશે કદાચ, હો ક્યાં વચનામૃતની કથા એક ન રાખી હતો, આમ જરાક મ્યુઝિક બ્યુઝિકમાં જામતું થરખું, એમ સંકલ્પ નથી કરતા ને? તો સારું, તો થોડી કરીએ. શિબિર છે એટલે ન થાય સંકલ્પ, કારણ કે અહીંયા કોણ આવ્યું હોય? કોણ આવ્યું હોય? મોક્ષના ખરા તાનવાળા, છેલ્લો જન્મ કરનારા, ઉપાસનાને સમજનારા, એ જ હોય ને. અહીં કાટમાળ ભેગો ન થયો, બધો હોય ન હોય, મલાય જ હોય મોટા ભાઈએ, એટલે વચનામૃતમાં વાંધો ન આવે. અદ્ભુત પ્રશ્ન મુક્તાનંદ સ્વામીને શ્રીજી મહારાજે કહ્યું. મહારાજ કે આજ તો અમે અમારા રસોયારી ભક્તને આગળ બહુ વાત કરી, ત્યારે મુક્તાનંદ સ્વામી કીધું, મહારાજ શું વાત કરી, કેવી રીતે વાત કરી? મહારાજ કે વાત તો મેં એમ કરી કે ભગવાનનો ભક્ત છે, જીવ પ્રાણી માત્ર કોઈને કોઈ ઉપાસના કરતો હોય છે, પણ એમાં ભગવાનનો જે ભક્ત હોય એ તો ખાસ પરમાત્માને પામવા માટે દાખલો કરતો હોય છે, માનસી પૂજા કરતો હોય છે, ધ્યાન કરતો હોય છે. જોકે ભક્તો અત્યારે તો આ સમાજ બેઠો એટલે વાંધો નહીં માનસી પૂજાની બાબતમાં, નહીતર માનસી પૂજા તો ગઈ, સમજાય? લોકોને માનસી પૂજા કરવી ગમતી નથી, મહાપુરુષો નથી કરતા, તો બોલો ગ્રસ્ત ક્યાંથી કરે? આજ મહાપુરુષો માનસી પૂજા નથી કરતા, પ્રત્યક્ષ થોડી ઘણી કરે ટાઈમ હોય તો. અમે જ ભક્તો ન કરતા હોય ને એ માનસી પૂજા કરવી નિત્ય પાંચે એવો નિયમ લઈને જાજો. સાંભળો છો ને, લેહો નિયમ. માનસી પૂજા કેટલા કરો છો? પૂછાંગળી કરો તો ઉગે તો છે વાવી થોડું થોડું. અને હકીકત છે ને, ઉગે ન્યાજ બોવાય, બીજે બિયારણ બગાડાય નહીં. માનસી પૂજા ભક્તો ભગવાનને પામવા માટેનું પ્રથમ સોપાન છે, કારણ કે જીવાત્માને પરમાત્મા સંભાળવા માટે માનસી પૂજા એક બહુ અદ્ભુત માધ્યમ છે. મહારાજ કે અંત્યના 23માં મહારાજ કે કોઈ ગદગદ ભાવથી જો માનસી પૂજા કરે તો પ્રત્યક્ષ પૂજા કરે જેટલા અમે રાજી થાય એટલા એના પર રાજી થાય છે. અને સંપ્રદાયનો ઇતિહાસ તો તમે જુઓ, માનસી પૂજામાં ભગવાનને દહીંને રોટલો જમાડતા હોય અને હાથમાંથી દહીંનું દોણું પડી જાય તો ચાહ દહીંથી ભરાઈ જાય. કલ્પના તો કરો કેટલી બધું એકાત્મપણું હશે પરમાત્મા સાથે. રામાનુજ સ્વામી માનસી પૂજા કરતા હોય તે માનસી પૂજામાં ગુલાબના હાર ને ડોલરના હાર ભગવાનને ધરાવે માનસી પૂજામાં, અને પ્રત્યક્ષ સુગંધ આવે. બોલો બેઠા હોય ને આજુબાજુ બધું સુગંધ માન સુગંધ માન થઈ જાય, બધું સુગંધથી છલો છલ છલકાઈ જાય. હાર માનસી પૂજામાં ધરાવે અને સુગંધ પ્રત્યક્ષ આવે, કેટલું બધું એકાત્મપણું હશે. કારણ કે એ બધા ફૂલ છે ને ભારતના હતા, માનસી પૂજામાં ધરાવીએ, અમેરિકા ઇંગ્લેન્ડનો નહોતા. એમ પ્રત્યક્ષમાં એ સુગંધ નથી આવતી, એમ માનસીમાં ક્યાંથી આવે કહો? ભક્તજનો હકીકત છે, માણસમાં સુગંધ ભારતમાં છે અને ફૂલમાં સુગંધ ભારતમાં છે. ભારતને મૂકવાનું તો દુનિયામાં શ્યામાં સુગંધ નથી, પ્લાસ્ટિક ના લાગે. માણસ એ પ્લાસ્ટિક ના લાગે અને ફૂલો એ પ્લાસ્ટિક ના લાગે. આની સંસ્કૃતિ રાખી જેને, આની સંસ્કૃતિ એની અંદર સુગંધ આવે છે, બરાબર સમજો. આની જેને સંસ્કૃતિ જાળવી છે, સત્સંગ જાણ્યો, એમાં પ્રેમ ધર્મ જ્ઞાન બધું જોવા મળે છે. બાકી આની સંસ્કૃતિ જેને મૂકી, સત્સંગને જેને મૂક્યો, એ બધા પ્લાસ્ટિકના. અહીંથી કોક કોક એમ લઈ તો ન જવા દે, ચોરાઈ ચોરાઈ લઈ જાય. હું ગુલાબ નાના છોડ અને એ છોડવાને એમાં સુગંધ આવે છે, કારણ કે હિન્દુસ્તાનનું તત્વ એમાં છે, એમાં સુગંધ આવે કોક કોક ઘેરે હોય. બાકી અમેરિકા બમેરિકામાં સુગંધ નથી. ફૂલ આવા મોટા થાય, આવા મોટા આમ તમે જો તો નવરા ફૂલ ફૂલ દેખાય આમ, પણ માહી કાંઈ ન મળે. એ તો ભારત વર્ષનું કંઈક સંસ્કાર પડે એમાં સુગંધ હોય. કેટલી બધી અદ્ભુતતા બતાવી કે માનસી પૂજા ઠાકોરજીની કરે ને પ્રત્યક્ષ સુગંધ આવે. મહારાજ કહે, પરંતુ માનસી કરતા અથવા તો ધ્યાન કરતા કંઈક વિઘન છે. શું વિઘન છે? તો મહારાજ કહે, પૂર્વે પોતાને પંચ વિષયમાંથી જે વિષયનો ઘા વાગ્યો હોય એ માનસી પૂજામાં બરાબર આડો આવે, આખો દાડો ન આવે, આંખે વિચેન તરી આડો આવે. કારણ કે પાણીનો પ્રવાહ કેટલો છે રોકે ત્યારે એની તાકાતની ખબર પડે. એમ વિષયનો પ્રવાહ કેટલો બધો મજબૂત છે ખબર ક્યારે પડે? એને જ્યારે રોકે ત્યારે માનસી રોકે છે. મહારાજ કે જે જે વિષય કંઈ પોતે પરાભવ પામ્યો હોય તે તે વિષયના ઘાટ એને માનસીમાં કે ધ્યાનમાં સુખ લેવા દે નહીં, અને માનસીમાં કે ધ્યાનમાં સુખ લેવા ન દે, લેવા દે એક વસ્તુ બતાવ્યું. શું? તો મહારાજ કે ઘાયલને જેમ ઘાઈ આવ્યો હોય અને ઘા રૂજાય નહીં ત્યાં સુધી પાટો ગોઠે નહીં, અને ઘા રૂજાવા માંડે એમ પાટો ગોઠવા માંડે, પાટો ગોઠવા માંડે એમ ઘા રૂજાવા માંડે, ઘા રૂજાઈ જાય પછી પાટો ગોઠે અર્થ નહીં કરતા, સમજાય? ઘા રૂજાઈ જાય પછી પાટો ગોઠે અર્થ કરાય નહીં, શું કામ ન કરાય? કોઈ કહેશો હે રૂજાઈ ગયા પછી પાટાને શું કરવો છે? પણ અલગ અલગ દવાને ઉપયોગ કરતા કરતા કોઈક દવા લાગુ પડી જાય, કહેવાનો મતલબ કોઈક દવા લાગુ પડી જાય, અને દવા લાગુ પડે એટલે પાટો ગોઠે, અને પાટો ગોઠે એટલે ઘારું જાય જાય. એ મહારાજ કે પંચ વિષયને જે ઘા લાગ્યા જીવને અલગ અલગ રીતના, હવે એમાં એની અલગ અલગ દવા છે, અલગ અલગ દવા છે, નવ પ્રકારની ભક્તિ રૂપી અલગ અલગ દવા છે. એમાં જે દવા લાગુ પડી જાય, એમાં કોઈ પણ દવા લાગુ પડી જાય એમાં એને શાંતિ થાય. મહારાજ કે ઓળખવું જોઈએ, દવા લાગુ ન પડે ને તો બદલતી રહેવી પડે. જો આ વાતની ઘણી ફેરી ખબર નથી પડતી, એટલે માનસી પૂજાએ ગમે નહીં ને ધ્યાને ગમે નહીં, અમને ખબર હોય મંદિરમાં જાય ને પછી ઠાકોરજીને થાળ ધરાવાય, થાળ ધરાવીને પછી ટેરો પાડે આમ પડદો, અને પછી આંખી વેચીને બધા બેસે. માનસી પૂજા 7-8-10 મિનિટ તો થવી જોઈએ, પણ ટેરો પાડે ને 1 મિનિટ થાય એટલે ખોખા રખાવીને શરૂઆત કરે, કારણ કે એનો કાયમનો ક્રમ હોય 1 કે 1.5 મિનિટમાં પડદો લઈ લે. પણ સંતો જ્યારે જાય ત્યારે સંતો તો માનસી પૂજા કરવા બેસે એટલે કંઈ 2-5 મિનિટમાં કાંઈ માનસી પૂરી થાય, ને 7-8 મિનિટ થાય અને પાછું એમાં 7-8 મિનિટે પૂરું થઈ જાય જો વાંધો ના આવે તો, બાકી નહીં તો સંતો પરમ સુખ્યા પાછા. તમારે જેમ દુઃખ તો નહીં, આધીની વ્યાધીની ઉપાધિની કાંઈ તેલના પાડ પૂછવાની ઘીના પૂછવાની કાંઈ ઉપાધિની, તે ક્યારેક આરામમાં જતા રહે. ગ્રહસ્થને જલ્દી જોલું ના હોય, શું કામ ના હોય ખબર તમને? બીજા આમ ધગતો હોય, ઉપાધિનો પાર ન હોય, કાં છોકરો કયાગ્ર ન હોય, કાં બૈરું કયાગ્ર ન હોય, અને કાં ધંધામાં ખોટ ગયો હોય, અને કાંકનું કાં તો કોકને દીધા આપતો ન હોય, એટલે બળી ત્યાં બિચારાને કાંઈ હરખું આવે નહીં. સાધુ પુરુષને તમને ખબર બે થાય, કાં તો ઊંઘી જાય ને કાં ધ્યાનમાં જાય, ભાઈ ગાઢ સંકલ્પમાં જાય ઉપાધિ ન હોય એને, કારણ કે જગત થકી વિરક્ત છે. અને ગાઢ સંકલ્પ શેમાં છે? રજોગુણમાં. સંકલ્પ વિકલ્પ એ રજોગુણમાં થાય જે ઉપાધિનું કારણ છે, પણ સાધુનું ઉપાધિ હોય નહીં. તે બેમાં ગાઢ સંકલ્પ નથી, તમો ગુણમાં નથી અને સત્વ ગુણમાં નથી, બેમાં નથી, પ્રથમનું 30મું બેમાં ગાઢ સંકલ્પ. એટલે સાધુ કાં તો પહેલામાં જતા રહે ને કાંઈ પહેલામાં જતા રહે, એટલે એને જાજી ઉપાધિ ન હોય. 2-5 મિનિટ થાય પણ કાંઈ એ કાંઈ આંખ ખોલે નહીં, એટલે એટલે ખોખારા ખાવાની શરૂઆત કરે, ઉધ્ર ખાય અને બગાહા ખાય. શું કહેવા માગે ખબર? જલ્દી હવે ટેરો ખોલો, હવે નથી કમાતું, આંખ આંખ વીચે ને આંખ તો તને એને જેલમાં પીરે એવું લાગે. સ્વામી વાત તમને લાગ્યું? સ્વામી કે એક ફેરી અમે છેતરુજીને કાંઠે બધા માનસી પૂજા કરવા બેઠા સંતો બધા, અને એમાં કોઈક પરોક્ષના બાવા નીકળ્યા અને સંતોને જોઈ ગયા, અને જોતાની સાથે એના મહંત હતા ને એ કે જો આ બધા આમ આંખી વીચીને બે એટલે જ દુનિયાને માને કે બેહો આપણે આંખી વીચીને કેમ જગત આપણને ન માને. સ્વામી કે બેઠા તો ખરા પણ 2 મિનિટ થાય તે અંદરથી ઘાટ ઉઠવા માંડ્યા, સંકલ્પ વિકલ્પ થવા માંડ્યા, અને તરત પેલા મહંતે આંખ ખોલી, એ કે હાલો થાવ ભાઈ કે હું બેઠા જ કે એ સાધુને કાંઈ કામ નથી એટલે બેઠા, આપણે તે ઘણા બધા કામ છે. એમ કેમ થાય છે? આપણે પોઈન્ટ એ જો, એમ કેમ થાય છે? ભગવાનનો ભક્ત હોવા છતાંય કેમ માનસીમાં સુખ નથી આવતું, કેમ ધ્યાનમાં સુખ નથી આવતું? તો મહારાજ કહે છે એને દવા એની આવડતી નથી, કે આને કઈ દવા લાગુ પડે કે જે દવાના માધ્યમથી સંકલ્પ વિકલ્પ વિરામ પામે. મહારાજ કહે એ પોતે પોતાની રીતે સમજવું જોઈએ, બધાને કે એક ખરખી દવા હોય નહીં, જાડા થઈ જાય એની દવા અલગ હોય ને જાડા ન થતા એની અલગ હોય, બિન અલગ અલગ હોય ને. પેટમાં દુખે એની દવા,
અલગ હોય, માથું દુખે એની દવા, બે બધાને કહેવાય તો દવા જ, પણ બધી અલગ અલગ હોય. એમ ભગવાનના ભક્તોને કહેવાય બધી ભક્તિ જ, પણ બધી ભક્તિમાં અલગ અલગ ભેદભાવ હોય. કોઈને શ્રવણ ભક્તિ દ્વારા સંકલ્પ વિકલ્પ બંધ થઈ જાય, કોઈને કીર્તન ભક્તિ દ્વારા સંકલ્પ વિકલ્પ બંધ થઈ જાય. મહારાજ કી ઈ અંગ પોતાને ઓળખી રાખવું જોઈએ, મારું આ અંગ છે. અને પછી અંગમાં રહીને માનસી પૂજા કરવી, નામ સ્મરણ કરવું, જે કરવું તે પોતાના અંગમાં રહીને કરવું. ભક્તો અહીં એક સંકલ્પ ઉઠે એમ છે, પોતાના અંગમાં રહીને માનસી પૂજા કરવી. હવે મનમાં એમ થાય કે કોઈક ભક્તને માનો કે કીર્તનનું અંગ છે, તો માનસી પૂજા કીર્તન બોલતા બોલતા કરવી. હે, મારે કીધું એ અંગ મારે ને પછી માનસી પૂજા કરી, કેમ કરવી? કીર્તન બોલતા બોલતા એ હજી શક્ય બને, આલો કીર્તન બોલતા બોલતા માનસી પૂજા કરવી. પણ કોઈને શ્રવણનું અંગ, કથા શ્રવણનું અંગ હોય તો એને કાં તો કોઈક પડખે રાખવો પડે કથા વાંચવાનો, અથવા તો ટેપે ઘરે રાખવું પડે, તો જ માનસી થાય, નતર ન થાય. એમ સમજવું. મહારાજ કે અંગ પ્રધાન રાખીને માનસી પૂજા કરી, જે જે કરવું તે પોતાના અંગને એ પ્રધાન રાખીને કરવું. એટલે હું સમજવું કયો વૈદરાજ, હું ચિંતન કરી મને એમ કે વૈદરાજ ને બાણ લાગી જાય, પણ ન લાગ્યું હરખું. બહુ અદભુત વાત છે. પછી અંગમાં રહીને માનસી પૂજા કરવી, નામ શ્રવણ કરવું, જે કરવું તે પોતાના અંગમાં રહીને કરવું, તો એને અતિશય સમાસ થાય. અતિશય જે કરવું તે પોતાના અંગમાં રહીને કરવું. એટલે ભક્તો અહીંયા મહારાજ એવું કહેવા માગે છે, બહુ સમજવા જેવો પોઈન્ટ છે, કે પ્રથમ તો પોતે પોતાનો અંગ ઓળખવું કે મને આ ભક્તિ કરવાથી બહુ જ આનંદ આવે છે, એક વાત. બીજી વાત કે હવે એને જે કરવું એ પોતાના અંગમાં રહીને કરવું, મીન્સ કે જે કોઈ પ્રવૃત્તિ કરે દિવસ દરમિયાન, જે કંઈ કરે, તમે ગ્રહસ્થન માનો, ધંધા બિઝનેસ, અમારે સંતોને તો ભગવાન સંબંધી ક્રિયા, તોય પણ પોતાના અંગને ઓળખીને કરવું. પોતાનું જે અંગ હોય એ વિશેષ કરીને કરવી, એ ભક્તિ, એવા પ્રકારની ભક્તિ વિશેષ કરીને કરવી. અને એ ભક્તિ કર્યા પછી એ પોતે માનસી પૂજા આદિ કરતો હશે ને તો એમ એને સુખ આવશે. કોઈને કથા શ્રવણનું અંગ હોય ને, બીજા ગૌણ તો બધા હોય અને રાખવા જ જોઈએ, પોતાને કથા શ્રવણનું અંગ હોય અને આખો દાડો કથા જો સાંભળવા ન મળી હોય તો એને શાંતિ થાય નહીં, પડધો કલાક કલાક કથામાં તરબળ થઈ જાય. અને પછી તમારે આખો દાડો ભલે ને સેવા કરાવો તોય, ભલે ને બીજું ત્રીજું સેવા કરાવો, ગમે તે કરાવો, તો એને પછી ગાઢ સંકલ્પ થાય નહીં. પણ પોતાના અંગનું કાર્ય તો થઈ જ જવું જોઈએ. આ દેહને નથી, આ દેહને દાખલા તરીકે તમે ભોજન જ ન આપો અને એમને કરાવી રાખો કામ સવારે ત્યાં સુધી, તો હજી બપોર સુધી થોડું ઘણું કરે, પણ બપોર પછી મન લાગે ન લાગે, પણ બપોરે ખાવા દઈ દો ને પછી પાછું શરૂ કરી દો, તે સાંજ સુધી હાલે રાખે એમને, છે ને એમ. તેમ આ જીવની અંદર એમ જ છે, એનો ખોરાક છે, પોતાનું મુખ્ય અંગ એ ખોરાક છે. એ ખોરાક એક ફેરી તમે આપી દો, કથા શ્રવણનો હોય, કથા વાંચનનો હોય, જે કંઈ હોય, એક ફેરી એ ખોરાક આપી દો. અને પછી મહારાજ કે તમે બીજા અંગની અંદર જાશો તોય પણ તમને વાંધો આવશે નહીં. અંગ તો બધાએ કરવા જ પડે, પાછા એક પકડીને બેસાય નહીં. કારણ કે આ સંપ્રદાય કેવો છે, કેવો છે, ખૂણામાં જઈને ભજન કરવા વાળો નથી, બધાના સમૂહમાં રહીને ભજન કરવાના અંગ વાળો છે. એટલે પોતે બધાની સાથે અળીમળીને બીજી પ્રવૃત્તિ પણ કરવી પડે. આખા જંગલમાં જઈને ભજન કરવા વાળો સંપ્રદાય નથી. જો જંગલમાં જઈને ભજન કરનારો તો સમજાય, જેનું જ્યાં હોય મથે રાખે, પણ એવું તો નથી. એટલે એ ભક્તને પોતાના અંગને ઓળખી, એનો વિશેષ આગ્રહ રાખી, એ કરી લઈ અને પછી બીજા અંગમાં પ્રવર્તે તો એને વાંધો આવે નહીં, પછી એને ગાઢ સંકલ્પ થાય નહીં. તમારા ગ્રહસ્થ ભક્તો, એ ગ્રહસ્થ ભક્તો મહિને 10-11 હજાર રૂપિયાની જરૂરિયાત રહેતી હોય, ભગત થારો હોય, અને 10,000 રૂપિયાની આવક ન થાય ત્યાં સુધી બીજું ત્રીજું કરતો ને તો સંકલ્પ વિકલ્પ થઈ રાખે, મારું કેમ થાય, ભાડું ભરવાનું છે, દૂધનું બિલ ચૂકવવાનું છે, તેલ ખલાસ થઈ ગયું છે, મીઠું ઠામ કર્યું નથી, કરવું હું એમ એમ સંકલ્પ થાય, 10,000 ની આવક ન થાય, 10,000 ની આવક થઈ જાય એટલે પછી સંતોષ, સંતોષ હોય એનો ભગત હોય એની વાત છે. અભગત ને તો કરોડો મળે તો સંતોષ નથી, ભિખારી છે. પણ ભગવાનનો ભક્ત હોય એને જરૂરિયાત જેટલું મળી જાય પછી સંતોષ થાય, જરૂરિયાત એની સંતોષાય નહીં ત્યાં સુધી ભગત હોય તો પણ સંકલ્પ થઈ જાય. એમ ભગવાનના ભક્તને પણ પોતાના અંગની સંતોષાય નહીં ત્યાં સુધી એને બીજા કાર્યની અંદર માનસી પૂજામાં ધ્યાનમાં ક્યાંય સુખ આવે નહીં. તમે વિચારો, ધ્યાન કરવું એક અંગ છે ને મહારાજ, કે ધ્યાન કરવામાં સુખ ના આવે. બોલો, પોતાના અંગમાં ન જાય ત્યાં સુધી ધ્યાનમાં સુખ ના આવે. ધ્યાનનું સીધો અંગ એને સારું પડેલો, પણ સીધું અંગ ધ્યાનનું હોય નહીં. ગુણાતીતાનંદ સ્વામી વાતમ લખ્યું, પચાવ માળા હરખી ફેરવે પછી ધ્યાન હરખું થાય, નતર ધ્યાન કરવા જાય ને બીજું થાય. એટલે અદ્ભુત વાત મહારાજ અહીંયા બતાવી રહ્યા છે. મહારાજ કહે કે પ્રથમ પોતાના અંગને ઓળખી એ બાબતમાં થોડો આગળ વધીને પછી જો એ માનસી પૂજા કરે, ધ્યાન કરે, તેને સુખ આવે. અને જો પોતાના અંગને ઓળખે નહીં તો જેમ ઘાયલને પાટો ગોઠે નહીં ને સુખ ન થાય, તેમ એને ભજન સ્મરણમાં કોઈ રીતે સુખ ન થાય, ને પંચ વિષયના જે ઘા એને લાગ્યા હોય તેની પીડા ટળે નહીં. માટે નવધા ભક્તિમાંથી જે ભક્તિ પંચ વિષયના જે ઘા લાગ્યા છે એના સંકલ્પ વિકલ્પ પોતાના અંગમાં ગ્યાવીને બંધ થાય, ને પોતાના અંગમાં જાય પછી જ એને સંકલ્પ વિકલ્પ વિરામ પામી શકે. ત્યારે તે હરિભક્તને એમ જાણવું છે મારું તો એ જ અંગ છે, પછી તે જાતની ભક્તિ અને પ્રધાન રાખવી એ સિદ્ધાંત વાર્તા છે. પછી એ બાબતની ભક્તિ એને વિશેષ કરીને રાખવી. જો એ જ કરી એમ ન કીધું, વિશેષ કરીને રાખવી, બીજી તો કરવી પણ આ ભક્તિ વિશેષ કરવી. પણ તમારે બધાની ચિંતા નથી, આ તો જેને માનસી કરવી હોય જેને ધ્યાન કરો એની જ વાત છે. બાકી તાકડ દીના કરો ને જલસાજી કો એના માટે આ કઈ વચનામૂ છે નહીં. બરાબર ને? એટલે આમ તો હાથે કઈ આ ઉપાધિ ઓર્યા જેવી નથી. એક ભગત કહેતો હતો નહીં કે સ્વામી સત્સંગ નહોતો ને ત્યાં સુધી બહુ સારું. મેં કીધું કેમ? તો કે બીજી ઉપાધિ કઈ નહોતી. મેં કીધું હું ઉપાધિ આવી? એ કે સત્સંગમાં આવે ને પછી બહુ ઉપાધિ થાય છે, બહુ સંકલ્પ થાય છે. મેં શાના સંકલ્પ? એ કે હવે મનમાં એમ થાય છે કે જો ભજન નહીં કરીને તો જમપુરીમાં જાહો, ભજન નહીં કરીને તો આ દુઃખ થાય. પેલા કઈ સંકલ્પ જ ન થતો, ખબર જ નહોતી કે મેર્યા પછી ક્યાં જવું. અને જાણે ને તાણે ભાઈ, જાણે આમ કઈ મજા નથી હો, જાણે અને તાણે. હા, એક ફાયદો, ન જાણે ને એને પછી પ્રાપ્તિ કઈ નથી, જાણ્યા પછી હરખું કરવું પડે. એટલે કીધું ને કે હરિભગત હોય અને અળંગળ પાણી પીવો તો 6 મહિના સુધી માછલા મારેલું પાપ લાગે. લ્યો, ઓલમ પછી સંકલ્પ ન થાય બિચારા, નાના કરતા ન થયો તો સારું તો હરિભગત. પણ કોને સંકલ્પ થાય ખબર છે તમને? કોને થાય? મુમુક્ષ હોય ને? ના, મુમુક્ષ હોય એને સંકલ્પ થાય કે મારે આમ કરવું જોઈએ. એને શું કામ થાય સંકલ્પ? મારે આમ કરવું જોઈએ, જો નહીં કરું તો આ મને દોષ લાગશે, મારા મોક્ષમાં વિઘ્ન, એને સંકલ્પ થાય. બાકી સત્સંગમાં આવ્યો પણ હાવ ભખડો એને ન થાય, અને બહુ શ્રેષ્ઠ હોય એને ન થાય. બરાબર યાદ રાખ, હાવ ભખડને ન થાય, બહુ શ્રેષ્ઠ એને ન થાય. બહુ શ્રેષ્ઠ શું કામ ન થાય ખબર છે તમને? એ સાંભળ્યું નથી, કર્યું નથી, સાંભળ્યું નથી, કર્યું નથી, એ ધડાકા બોલાવે અને દિન પ્રતિદિન આગળ ને આગળ વધે જાય. એને પછી બીજું આડો આવે અને એટલે એને બીજો સંકલ્પ કરવાનો માગ ન રહે. અને હાવ ભખડો એને ન થાય, એને થાય હોય થાય, એને કશું કરવું નથી, એટલે એને સંકલ્પ ન થાય. મધ્યમ હોય ને મધ્યમ એને થાય. કારણ કે તળિયે જઈએ કે નહીં, શું થાય? તળિયે જઈએ કે નહીં તો જમપુરીને દુઃખ લાગે, અને ઉપર ચડી શકે નહીં કારણ કે ઓલું અંબાઈ નહીં. તો એને શું કરવું? એને પછી રૂડો સંગ રાખો. મહારાજ કે પંચવર્તમાન યુક્ત એવા ભગવાનના એકાંતિક સંત કે ભક્તો એની મધ્ય પડ્યો રહે, સીજ મારના પડ્યો રહે, તોય પણ મહારાજ કે એનો જેવો મોક્ષ થાય એવો આ ભક્તનો પણ મોક્ષ થાય. પણ પડ્યું રહેવું બહુ કઠણ, કારણ કે પંચવર્તમાન યુક્ત સંત અને ભક્ત હોય એ ટોક્યા વિના રહે નહીં. ખોટા એટલે ઘૂસતો મારે, ખોટા એટલે ઘૂસતો મારે. મૂળું ખાચર જેવી દિશા થાય. કેવી થાય? મૂળું ખાચર જેવી. હુકામ પડ્યો રહે, મહત્તા બતાવી. પડ્યો રહે આજ નહીં તો કાલે એને ચોટ લાગશે, કારણ કે ચોટ દેનારા અખંડની હારે છે. એટલે ક્યારેક એને ચોટ લાગી જાય તે દાડે એનું કામ થઈ જાય. મૂળું ખાચર કાંઈ હોકો મૂકવા તૈયાર ન હતો, અફીણે મૂકવા તૈયાર ન હતો. મહારાજ કે ભાઈ નહીં મૂકતા, કંઠથી જ પહેરો, એમાં શું વાંધો? મહારાજ કે મારા તમે હોકો નહીં મૂકવો? મહારાજ કે નહીં મૂકતો, અફીણે નહીં મૂકવું. મહારાજ કે ભાઈ નહીં મૂકતો, પહેરીને કંઠી અને પછી પહેરાવી. અને પછી પ્રસિદ્ધ કથા છે, મહારાજ ને સંતો દરબારો ને બધા વડતાલ જતા હોય, ભાલ દેશમાં નીકળ્યા, એમાં આને તલબ જાગી હોકાય નહીં. હુકો હળગાવે રે એમાં થોડાક પાછળ રહી ગયા મહારાજ આગળ, સાથે સંતો, એથી થોડા પાછળ દરબારો, અને એથી થોડાક પાછળ રહી ગયા મૂળું ખાચર. અમે એક ગામમાંથી નીકળ્યા, ગામના લોકો જોવા નીકળેલા, વાતો કરે, ઓલા છોગલાવાળા છે ને, જોવો જો યાદ, છોગલાવાળા બધા શ્વેત વસ્ત્ર ધારણ કરે, એ સ્વામિનારાયણ એને ભેગા છે ને, આ બધા એના સાધુ છે, આ મોટા પાઘડાવાળા છે ને, આ બધા છે ને એના હરિભક્તો છે, અને આ કોક બીજો લાગે છે, આ સ્વામિનારાયણનો નથી. સ્વામિનારાયણનો હોય તો હોકો પીવે નહીં. અને આ શબ્દ સાંભળતા મૂળું ખાચરને દાસ ચડ્યો કે હોકો મને સ્વામિનારાયણનો મટાડી દેશ, અને ન્યાયથી કર્યો સીધો ઘા પથ્થર ઉપર ભાંગીને ભૂકો કરી નાખ્યો. અને હકીકત છે ને, સ્વામિનારાયણ હોય તો હોકો પીવે નહીં, સ્વામિનારાયણનો આશ્રિત હોય તો બીડી પીવે નહીં, તમાકુ ખાય નહીં, માવો ખાય નહીં, ગુટકા ખાય નહીં. ખરો સ્વામિનારાયણ હોય તો ચા ન પીએ તો બીજું તું પીવે કહો. આ તમે બધા ક્યાં પીવો છો? ચા પીવો છો? આને નહીં, આમ કાયમની વાત છે. આ વખતે સારું છે, ચા છે ગામમાં છે દૂર, એટલે આ ધક્કો ખાય તો થાકી જાય. આમ કેટલા નથી પીતા એટલે એવું સાંગળે કહો, ચા ન પીતા હોય ઘેરાયો. સારું છે લ્યો, આમ જો તમને એક કહું વાત, હારી જમીન હોય ને, હારી જમીન એમાં મગફળી વાવે ને, તમે ખાલી જોવો ને, આમ દ્રષ્ટિ નાખો ને, તો મગફળીનો છોડો ઉપર ખપડ વેજ આ જમીન હારી છે. એમાં હારા હરિભગત હોય ને, તમે કથાની એક રીતિ છે, શ્રેષ્ઠ હોય ને શ્રેષ્ઠ હંમેશા આગળ આવીને બેહે, ઉદ્ધતે ક્યારેક બેસી જાય, પણ મોટા ભાગે શ્રેષ્ઠ ભક્તો આગળ આવીને બેહે, અને ઢીલા પોસે ને પાછળ બેહે. હું કહા આમ એનાથી ઘા સહન થાય નહીં. ભક્તો હંમેશા સત્સંગમાં છે ને, આમ પાછળ પાછળ ન રહેવું, આગળ થવું, સેવામાં આગળ થવું, કાર્યક્રમમાં આગળ થવું, અને કથા વાર્તામાં પણ આગળ થવું. પછી મોડા મોડા કથા શરૂ થાય, પછી કલાક પછી આટો મારો આવે, લટાર મારો ન આવે, આમ એવું અંગ ન પાડવું. કથા તો મેન રાખવી. મહારાજ અંત્યના 24મા વચનામૃતમાં કે મહારાજ કે કથા વાર્તાનો અંગ નહીં હોય, એની કોઈની એમ અટકળ માંડવી, એની કોઈ રૂડાગુણ આવશે નહીં. એટલે હવે મહારાજના થયા છીએ, કોના થયા? મહારાજના થયા ને તો હવે ખાંડણિયામાં માથું મૂક્યા પછી ધીમે ધીમે સાંભેલા મારે, એમ હું કામ કેવું ભાઈ, જીક ને એક એક પૂરું. એ મહારાજના થયા તો પછી હવે એમ જીવી જાઓ, એમ મૂળ ખાચરને લાગી ગયું, હુકો ફોડી નાખ્યો, વડતાલ પગ્યા, મહારાજ જુદો ઉતારો પાયો. કારણ કે હજી હુકો ગયો તો ફીણ તો હતું ને. હવે ભક્તોને મહિમા તો બહુ, સુરતના ને વડોદરાના ને ભરૂચના ને બધા હરિભક્તો વડતાલ દર્શન કરવા આવ્યા, મહારાજ પધારે ખબર પડી. એટલે મહારાજના દર્શન કરી, સંતોને દર્શન કરી, ને હરિભક્તોને ઉતારો ઉતાર દર્શન કરવા જાય. એમાં મૂળું ખાચર થોડુંક બાવણું ખુલ્લું ને, અંદર ગોઠણે વાળે અફીને ઘોળતા હતા, એમાં કોઈક ડોકું કાઢ્યું રૂમમાં, ડોકું કાઢતાની સાથે બીજા હારે હરિભક્તો હતા, એને કે આ કોઈ કુસંગી ગીરી ગયો લાગે છે, કે માળો ઊંધા ગોઠણ નાખીને અફીણ ઘોળે છે કે. અને મૂળું ખાચર સાંભળી ગયો, ઓલો પાણો અફીણ ગોળો હતો ને, ફર ફરતો જવા દીધી દેવા ઉપર, આજથી અફણ પીવે હરામ પીવે કે, મૂક્યું. પછી મહારાજ પૂછ્યું, કેમ છે પેલા હોકાનું અફીણનું? મહારાજ કે મહારાજ બે ગયા. મહારાજ કે ક્યાં ગયા, કોને કાઢ્યા? મહારાજ કે મહારાજ હોકો કુસંગી કાઢ્યો અને અફીણ સત્સંગી કાઢ્યું. એટલે ભગવાન સ્વામિનારાયણ કે પંચ વર્તમાન યુક્ત એવા જે સંત અને એવા ભક્તની મધ્ય પડ્યો રહે તો એનો જેવો મોક્ષ થાય એવો આનો પણ થાય. એનું તાત્પર્ય એમ નથી, આવું ઢીલો આમ લડબડ લબડે જેમ વર્તે જાય તે મોક્ષ થાય એવો અર્થ નથી, એવો નહીં કાઢતા અર્થ. પણ ખરેખરા સંતો ને ખરેખરા ભક્તોની મધ્ય રહે તો નિત્ય એને એવા શબ્દો પડે, એવા શબ્દ પડે. જેમ ઈયળને નિત્ય ડંખ મારીને ભમરી ગુંજરાવ માથે કરે તે એક દાડો ઈયળ મટીને ભમરી થઈ જાય, એમ ઢીલો પોછો હોય કાચો પોછો હોય તોય પણ એવા ખરેખરા જોગમાં રહે તો એક દાડો પોતે પણ ખરેખરો થઈ જાય. માટે મધ્યમ કક્ષાના જે ભક્તો છે એને શ્રેષ્ઠ કક્ષાએ જો પહોંચવું હોય, મહારાજ લોયાના 12મા પર લખ્યું, મહારાજ કે મધ્યમ સ્થિતિમાંથી શ્રેષ્ઠ સ્થિતિ પહોંચવું હોય તો એને અતિ ઉત્કૃષ્ટ શ્રદ્ધા ગ્રહણ કરવી, અને ઉત્કૃષ્ટ વક્તા એ નિત્ય સેવન કરે તો મહારાજ કે પોતે પણ ઉત્કૃષ્ટ થઈ જાય છે. એટલે જે ભક્તો શ્રેષ્ઠ છે એને તો દોષ માત્ર ટાળવામાં જરાય વાર લાગે નહીં, પણ મધ્યમ સ્થિતિવાળા ભક્તો પણ શ્રેષ્ઠનો સંગ કરે. ગોપાળાનંદ સ્વામી કહે, પોતા કરતા શ્રેષ્ઠ હોય એનો સમાગમ કરવો, એવો નળ મળે તો પોતાને સમકક્ષનો કરવો, પણ ઉતરતાનો તો કરવો જ નહીં. અહીંયા પણ અદ્ભુત વાત મહારાજ બતાવી. મહારાજ કે પોતાના અંગને ઓળખી અને પછી જ્યારે ભજન કરે છે ત્યારે એને ધ્યાન અને માનસીમાં સુખ આવે છે. ધ્યાન અને માનસીનું અંગ છે એટલે સામાન્ય જીવ તો હાવ નથી. માનસી કરે છે, ધ્યાન કરવાનો આગ્રહ રાખે છે, માટે આમ ભક્ત તો સારો છે પણ અંગ પકડાણું નથી. તો એવા ભક્તને અંગ પોતે ઓળખી અને પછી ભજન કરવું. અને મહારાજ કેવી રીતે જો ભક્તિ કરે તો તત્કાળ એના જે ઘા વાગ્યા પંચવિષેના એ ટળી જાય છે. આ સિદ્ધાંત વાર્તા છે. ઇતિ વચનામૃતમ 15મું થયું.